એની ચર્ચા ખૂબ વિસ્તારથી કરી હતી. ભવનવાસીના 10 પ્રકારના ભેદો કયા છે, ફરીથી એક નામ આપણે નામ સ્મરણ કરી લઈએ, પછી આપણે આગળ જઈશું. સૌથી પહેલા તો 4 પ્રકારના દેવો છે વિશ્વમાં. કયા 4 પ્રકાર છે? ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી અને વૈદ્ય. હવે ચારે પ્રકારના દેવોમાં 10 પ્રકારની હાયરાર્કી જોવામાં આવે છે. એ જુદી પાછી કઈ છે હાયરાર્કી? તો જો ઇન્દ્ર, પ્રતિઇન્દ્ર, સામાનિક, પ્રાયશ્રીષ, પારિષદ આદિ, આભિયોગ્ય, કિર્લિશક, એ બધા આપણે જોયા હતા ને. લગભગ 4 સૂત્રમાં 10 ભેદ આપવામાં આવ્યા છે, એ આપણે જોયું. 4 પ્રકારના દેવો, એમાં 10 પ્રકારની હાયરાર્કી. હવે જો દરેક દેવમાં, દરેક પ્રકારના દેવમાં બીજા એના સબ ભેદો જોવામાં આવે છે, કે ભવનવાસી દેવોના 10 પ્રકાર હોય છે. તો એ 10 પ્રકાર કયા હતા? કે અશુકુમાર, નાગકુમાર, વિદ્યુતકુમાર, સુપર્ણકુમાર, અગ્નિકુમાર, વાતકુમાર, સ્તનિતકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર અને દિક્કુમાર. એ પ્રકારના 10 ભેદો ભવનવાસી દેવોના આપણે જોયા હતા. આપણે જોયું હતું કે આ ભવનવાસી દેવો ક્યાં રહે છે, કે આજે આપણે પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ, આપણે પૃથ્વીના સરફેસની ઉપર રહીએ છીએ. આ પહેલી જે પૃથ્વી છે એ 1,80,000 યોજનની છે. એના 3 ભાગ છે. ઉપરનો ભાગ એને કહેવાય ખર ભાગ, પછી વચ્ચેનો ભાગ એને કહેવાય પંક ભાગ, અને છેલ્લો ભાગ એને કહેવાય અપબહુલ ભાગ. તો આ જે ભવનવાસી દેવો છે એમાંથી 10 માંથી અશુકુમાર દેવને છોડીને બાકીના 9 પ્રકારના દેવો આ પહેલો ઉપરનો ભાગ છે ખર ભાગ, એની વચ્ચે રહે છે. ખ્યાલ આવે? જેવી રીતના સમજો આપણે હજી નીચે જે લાઇબ્રેરીમાં, તો ટેકનિકલી જોવા જઈએ તો આપણે પૃથ્વીના સરફેસથી અંદર છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો ભૂમિની વચ્ચોવચ્ચ એવી આપણે ગોળા, એમ ચતુષ્કોણ જગ્યા બનાવી ખાલી, જેની અંદર આપણે જઈને બેસીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ ખાલી હતી. એવી જ રીતે આ આખો પૃથ્વીનો લેયર છે, એ પૃથ્વીના લેયરની વચ્ચોવચ્ચ ત્યાં રત્નો અને સ્ફટિકના સંખ્યાત અને અસંખ્યાત યોજનોના ભવનો છે. એ ભવનો સુંદર રમણીક જગ્યા છે, ખ્યાલ આવે? એકદમ પ્રકાશમાન, સુગંધિત એવી સુંદર જગ્યા છે જ્યાં આ ભવનવાસી દેવો રહે છે. એ જે ભવનો છે સંખ્યાત કે અસંખ્યાત યોજનના, એની હાઈટ 300 યોજનની છે. એની વચ્ચોવચ્ચ 100 યોજનનો એક પર્વત છે. એ પર્વતની ઉપર એક અકૃત્રિમ જિનાલય છે દરેક ભવનો. ખ્યાલ આવે? તો ભવનવાસી દેવોના 7,72,00,000 ભવનો છે. તો ત્યાં નીચે 7,72,00,000 અકૃત્રિમ જિનાલય છે. ખ્યાલ આવે? એ ભવનવાસી દેવોમાં આપણે જોયું 9 પ્રકારના દેવ પહેલા ભાગમાં રહે છે ખર ભાગ. એ ખર ભાગની 16,000 યોજનનો છે. એમાં ઉપરનું 1,000 યોજન ને નીચેનું 1,000 યોજન છોડી દો, વચ્ચેના 14,000 યોજનમાં એ 9 પ્રકારના દેવો રહે છે. અને અશુકુમાર જાતિના દેવો જે છે એ વચ્ચેનો ભાગ છે, પંખ ભાગ છે, એમાં રહે છે. હવે એ દરેક દેવોનું આયુષ્ય કેટલું હતું, એ આહાર કેટલા સમયે લે છે, શ્વાસ કેટલા સમયે લે છે, એમની કેટલી રાણીઓ છે, એના ભવનોની શું રચનાઓ છે, એ બધું આપણે વિસ્તારથી જોયું લાસ્ટ ક્લાસમાં. એક પોઈન્ટ ખાલી જે આપણે નહોતો જોયો, તો આપણે એને પણ એક મંગલાચરણના રૂપમાં સ્મરણ કરી લઈએ અને પછી આગળ વધીએ. જે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, આ અશુકુમાર જાતિના જે દેવો છે એના ભવનોમાં, હવે એના મુકુટમાં શું ચિહ્ન છે ને બધું હું નથી લેતો. હવે તમે આપણી પાસે ડિટેલ તો ઘણી છે, હવે અમુક સ્કીપ કરીને આગળ વધીએ છીએ. જો એ જે ભવનો છે એ ભવનોમાં ચૈત્ય વૃક્ષો છે. ચૈત્ય વૃક્ષ કોને કહેવાય, કોને ખ્યાલ છે? આ અકૃત્રિમ જિનાલય છોડીને બીજા ચૈત્ય વૃક્ષ હોય છે, કોઈને ખ્યાલ છે? જે વૃક્ષોના એને કહે ને બોટમમાં, એટલે નીચે વૃક્ષોની સાથે ત્યાં એક અકૃત્રિમ પ્રતિમા હોય ભગવાનની, એને ચૈત્ય વૃક્ષ કહેવાય. તો આ જે અકૃત્રિમ જિનાલય છે એને છોડીને, તમે કદાચ અમુક વિડીયોઝમાં કેવી રીતના પણ જોયું હશે, એક એવી રચના હોય છે કે એક વૃક્ષ છે, એ વૃક્ષની 4 દિશામાં 4 અરિહંત ભગવાનની પ્રતિમાઓ હોય, આને ચૈત્ય વૃક્ષ કહેવાય. તો ત્યાં ભવનવાસી દેવોના ભવનોમાં ક્યાંક તો મેં વાંચ્યું હતું દસ પ્રકારના કે આઠ પ્રકારના જેવા ચૈત્ય વૃક્ષો છે. દસ છે ચૈત્ય વૃક્ષ. હા આમાં લખેલું છે ને, આપણે જે આ વાંચીએ છીએ એમાં જ લખેલું છે. હા ચોથા જે દસ જાતિના ભવનવાસી દેવોના 7,72,00,000 ભુવનો છે એ મહાસુગંધી રમણીક આદિ છે એમાં 10 પ્રકારના ચૈત્ય વૃક્ષ હોય છે. હવે ચૈત્ય વૃક્ષ કેવા હોય છે એનું વર્ણન હું થોડું અહીંયાથી વાંચું છું. હા સાંભળો બહુ સરસ છે. જે ચૈત્ય વૃક્ષ છે એની ચારેય દિશાઓમાં, ભવનવાસી દેવોના ભવનોની વાત કરું છું, બીજાની પછી વાત કરશું, તો એની ચારેય દિશાઓમાં 5-5 ભગવાનની પ્રતિમા છે. એટલે ટોટલ કેટલી પ્રતિમા થઈ? 20. એક વૃક્ષ સંબંધી 20 પ્રતિમાઓ થઈ. હવે દરેક પ્રતિમાની સામે, દરેક પ્રતિમાની સામે એક એક માનસ્તંભ છે. એ માનસ્તંભ કેવા છે? જાણે ઊંચા એકદમ શિખર સમાન કે લોકોના એને જોઈને માન ગળી જાય એવા માનસ્તંભ છે. દરેક માનસ્તંભમાં એક દિશામાં 7 ભગવાનની પ્રતિમાઓ છે. તમે માનસ્તંભને બી જોયા હોય તો ત્રણ વેદી હોય, ત્રણ વેદીની ઉપર આમ એક મિનાર જેવું, ટાવર જેવું હોય છે. હવે ત્યાંના ચૈત્ય વૃક્ષોના જે માનસ્તંભ હોય તેની અંદર 7 વિધિઓ હોય છે અને દરેક વિધિમાં એક એક ભગવાન છે. એક દિશામાં 7, 4 દિશામાં 28. એક ભગવાનના સમીપમાં 28 ભગવાન માનસ્તંભ. ટોટલ ચૈત્ય વૃક્ષની પ્રતિમા કેટલી છે?
20.
ટોટલ 20 પ્રતિમા. તો દરેક 20 પ્રતિમાના માનસ્તંભના ભગવાન મળીને કેટલા ભગવાન? 28 × 20, 560 ભગવાન. 560 ભગવાન ઇન્ટુ 7,72,00,000 કરોડ. ખ્યાલ આવે? તો જો કેટલી અર્યન ભગવાનની પ્રતિમાઓ છે એને આપણે અહીંયાથી પરોક્ષ રૂપે પ્રણામ કરીને આપણે આગળનું હવે સૂત્ર શરૂ કરીએ. જો આ ભવનવાસી દેવોની ચર્ચા કરી, આજે હવે આપણે વ્યંતર દેવોની ચર્ચા કરવાની છે. 11મું સૂત્ર. સમય મળશે તો થોડું જ્યોતિષી દેવોની ચર્ચા પણ કરશો. ફરીથી જો તમને યાદ કરાવી દઉં, આપણે જોયું હતું ગયા ક્લાસમાં કે જે 4 પ્રકારના જીવો છે, 4 નિકાયના જીવો, એમાં મનુષ્ય તો સંખ્યાત જ છે, એના કરતા અસંખ્યાત ગણા નારકીઓ છે, નારકીઓ કરતા અસંખ્યાત ગણા વધારે દેવો છે, અને એના કરતા અનંત ગણા વધારે તિર્યંશના જીવો છે. એ અનંતો આપણે મેજોરિટી તો નિગોદના જીવો છે, તિર્યંશને કાઢી નાખો તો જેટલા જીવો છે એમાં મેજોરિટી તો દેવો જ છે. ખ્યાલ આવે? હવે દેવોની સંખ્યા જેટલી છે એ દેવોની સંખ્યામાં મેજોરિટી દેવો કયા પ્રકાર? જે 4 પ્રકારના દેવો આપણે જોયા હતા, અરે સંખ્યા સાથે લાસ્ટ ટાઈમ કેલ્ક્યુલેશન જોયું હતું, કોઈને યાદ નથી? હા, સૌથી વધારે જ્યોતિષી દેવો હોય છે. જે અસંખ્યાત દેવો છે એ અસંખ્યાત દેવોના, સમજો તમે અસંખ્યાત ભાગ કરો, તેમાંથી એક ભાગ કાઢીને બાકીના મેજોરિટી બધા જ્યોતિષી દેવો છે. અને એ જે એક ભાગ કર્યો એના પાછા અસંખ્યાત ભેદ કરો, તેમાંથી એક ભાગ કાઢીને બાકી બધા વ્યંતર દેવો છે. અને જે બીજો છેલ્લો એક ભાગ બચ્યો એમાં ભવનવાસી અને વૈમાનિક બંને વાળી છે. સમજાય છે કે નહીં? તો આપણે ભવનવાસીની ચર્ચા કરી, હવે આપણે વ્યંતર દેવોની ચર્ચા લઈએ છીએ. જો 11મું સૂત્ર. વ્યંતર દેવોના 8 ભેદો છે. કયા છે 8? વ્યંતર આહાર, કિન્નર, કિર પુરુષ, મહોરગ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત, પિશાચાહા. જેમ બે હમણાં જે રાજકોટમાં એક ભાઈએ મને બહુ સરસ વસ્તુ કીધી, એક કાકા હતા, મને કે આજકાલ શુદ્ધ ઉચ્ચારણ તો છે ને સાવ ખતમ જ થઈ ગયું છે. લોકો અનુસ્વારને, આ જે બે દોટ છે ને એને વિસર્ગ કહેવાય. શું કહેવાય? વિસર્ગ. એ વિસર્ગ એ હ નો સાઉન્ડ છે, પિશાચાહા એ હ નો સાઉન્ડ છે. પછી આપણે રેક લઈએ ઉપર, એ ર નો સાઉન્ડ છે. અનુસ્વાર જે મ નો સાઉન્ડ છે, આ બધા હાફ સાઉન્ડ છે, પૂર્ણ અક્ષર નથી. ખ્યાલ એ તો હ આખો અક્ષર લખી નાખે, પણ અહીંયા અક્ષર નથી, ખાલી સાઉન્ડ છે. તો એ વાંચવાની પણ બરાબર ને ટીચર, આપણે ગુજરાતીમાં પણ આ બધા આવે છે ને ધીરે ધીરે, તો આપણે એમાં આપણે વાંચવાની પદ્ધતિ હોવી જોઈએ. અને એમાં પણ સંસ્કૃત ને બધું આપણે વાંચીએ છીએ. હવે આપણું કાચું છે સંસ્કૃત, આપણું એવું નથી, પણ તો એ વાંચતી વખતે શુદ્ધ ઉચ્ચારણ કરવાની કોશિશ કરવી જોઈએ. ચાલો વાંચ્યા તો અર્થ. વ્યંતર દેવોના આઠ ભેદ છે. કયા છે આઠ? કિન્નર, કિમ પુરુષ, મહોરગ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ. આ આઠ માંથી કોઈએ કોઈ નામ પહેલા કંઈક સાંભળેલા છે? ક્યાં સાંભળ્યા છે બોલો, કયા કોન્ટેક્સ્ટમાં? એક એટલે પહેલા નામ કયો ને કોન્ટેક્સ્ટ કયો તો ખ્યાલ આવે. જે આજકાલ આપણે જેટલા પણ મંદિરો છે, તમે ભારત વર્ષમાં બધે જાત્રા કરવા જાઓ તો મંદિરમાં એક મૂળ ભગવાનની પ્રતિમા હોય છે, એની આજુબાજુ એક બે બીજી નાની દેવોની પ્રતિમા મૂકી દેવામાં આવે છે, જે ખરેખર ટેકનિકલી સાચું વસ્તુ નથી. એ તો દેવ છે આપણા જેવા સંસારી જીવ છે, એની કોઈ પ્રતિમા વ્રતિમા ન હોય, ખ્યાલ આવે છે? પણ એ પ્રકારના જે દેવો છે એ બધા યક્ષ દેવો છે. હવે યક્ષ દેવોની પ્રતિમાઓ કેમ સ્થાપિત કરવામાં આવે છે કોઈને ખ્યાલ છે? એની રક્ષાના ભાવથી. એટલે એવી માન્યતા ચાલે છે કે દેવોની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવે તો એ દેવો મંદિરની કે ભગવાનની રક્ષા કરશે. એ જ દેવો શું કામ? હા, એ દેવોને શાસન રક્ષક દેવ કહેવામાં આવે છે. પણ એને શાસન રક્ષક કેમ કહેવામાં આવે છે? ના ના, પૂર્વને એવું કશું નથી. હા, બહુ સરસ. કોને કહ્યું? વેરી નાઇસ. જો સમોશરણ જે છે ને, સમોશરણ જીનેન્દ્ર ભગવાનનું હોય, એમાં જીનેન્દ્ર ભગવાન ત્રણ વેદી ઉપર કમલ સિંહાસન ઉપર અંદર વિરાજમાન હોય છે. એ જે ત્રણ વેદીઓ છે, એ ત્રણ વેદીમાં પહેલી વેદીની ઉપર તમે સમોશરણમાં જોશો ને તો એક દેવ હોય છે જે ધર્મચક્રને આમ પકડીને ઉભો, ધર્મચક્ર એટલે આમ સર્ક્યુલર આમ ચક્ર જેવું વસ્તુ હોય છે, એને આમ પકડીને ઉભા હોય છે. દરેક સમોશરણમાં એ દેવો હોય જ છે ત્યાં. એ દેવોને, એ દેવો યક્ષ પ્રકારના દેવો છે, ખ્યાલ આવે? અભ્યંતરમાં જે યક્ષ પ્રકારના દેવો છે એ દેવો ત્યાં ધર્મચક્ર પકડીને ત્યાં ઉભા હોય છે. એટલે જેવી રીતના સૌદર્મ ઇન્દ્ર કુબેરને આજ્ઞા આપીને સમોશરણ બનાવડાવે છે, તો સૌદર્મ ઇન્દ્રનું ફંક્શન શું છે? કે સમોશરણ બનાવવાની આજ્ઞા આપવી. કુબેરનું ફંક્શન શું છે? સમોશરણ બનાવવાનું. તો દરેક દેવોનો એક રોલ હોય છે. એવી જ રીતે આ દેવનો રોલ જ એ છે કે એને ત્યાં ઉભા રહીને આવી રીતના ધર્મચક્ર પકડવું. એ જે ધર્મચક્ર જે છે એ આપણે એમ કહેવાય કે જૈન ધર્મનું એક સિમ્બોલ છે. સિમ્બોલ જ્યારે જીનેન્દ્ર ભગવાન વિહાર કરીને જાય છે એક જગ્યાથી બીજી જગ્યાએ, તો સૌથી આગળ ધર્મચક્ર આગળ જાય છે, ખ્યાલ આવે? એક પ્રકારનો એક આપણો જૈન ધર્મનો એક સિમ્બોલ છે, એની એક સૂચના છે કે અહીંયા જીનેન્દ્ર ભગવાન છે, ખ્યાલ આવે? તો એને ધારણ કરનાર યક્ષ દેવો હોય છે. એટલે લોકોમાં એવી માન્યતા બેસી ગઈ છે કે યક્ષ દેવો એ જીનેન્દ્ર ભગવાનની રક્ષા કરે છે. અરે, આપણા જીનેન્દ્ર ભગવાન તો વિદ્રાગી સર્વજ્ઞ છે, એ પોતે જ અરિયંત અવસ્થામાં છે, સર્વ ઉપસર્ગ પરિગ્રહથી રહિત છે. એમને કયા પ્રકારનો ભય છે? એમને કોનાની રક્ષાની જરૂર છે? જ્યાં જીનેન્દ્ર ભગવાન હોય ને તો 100 યોજન સુધી કોઈને એવા પરિણામ બી નથી થતા કે વેર ભાવ કરે. તો એમના ઉપર કોણ અટેક કરવાનું છે કે રક્ષાની જરૂર પડે, ખ્યાલ આવે છે? આ તો બધી જે કુમાન્યતા બધી ફેલાઈ ગઈ, એટલે એને આપણે સાચું સમજીને આપણે દૂર કરવી જોઈએ. ચાલો એક યક્ષ જોઈએ, બીજું કઈ સાંભળ્યું છે? હા, અરે તીર્થંકર જે જીવ હોય ને, એ રાજકુમાર પણ હોય ને, ત્યારે એના શરીરમાં એટલી તાકાત છે કે સૌદર્ભ ઇન્દ્ર કરતા બી વધારે શરીરની એનું બળ હોય છે. તેને કુમાર અવસ્થામાં કોઈ કઈ કરી શકતું નથી, તો અરિયંત અવસ્થામાં એમને કોઈ કઈ શું કરી શકે? કેટલી બધી કથાઓ આવે છે કે ધર્ણેન્દ્ર અને પદ્માવતીએ પાર્શ્વનાથ ભગવાનની રક્ષા કરી. અરે, પાર્શ્વનાથ ભગવાનના શરીર એ વજ્ર વૃષભ નારાજ સહનંદથી બનેલું હોય છે. એ શરીર ઉપર પથ્થર બી પડે ને તો પથ્થરના ટુકડા થઈ જાય અને શરીરને કાંઈ ન થાય. તો સાધારણ વરસાદના પાણીથી એમને કંઈક તકલીફ થવાની છે? મુનિરાજો તો આમે વરસાદ ઋતુમાં બહાર ધ્યાન આરાધના કરતા જ હોય છે, ખ્યાલ આવે છે? એટલે આપણી જે ખોટી માન્યતાઓ છે એ આપણે સમજીને એને દૂર કરવી એ આપણું કર્તવ્ય છે. એના માટે સ્વાધ્યાય જરૂરી. ચાલો આગળ વાંચીએ. જો આજે આઠ પ્રકારના ગંધર્વ દેવો છે, એમાં તમે બીજા પણ નામ સાંભળ્યા હશે, ગંધર્વ દેવ છે અથવા ભૂત પિશાચાદી પણ સાંભળ્યો હશે, રાક્ષસ સાંભળ્યો હશે. આ પ્રકારના આ બધા પ્રકારના દેવો છે, એ કોઈ સાધારણ જીવ નથી, એ આપણા જેવા એટલે કોઈ નીચ ગતિના જીવો નથી, ખ્યાલ આવે છે? જો અહીંયા ટીકા, કેટલાક વેંદર દેવો હવે ક્યાં રહે છે? કેટલાક વેંદર દેવો જંબુદ્વીપ તથા બીજા અસંખ્યા દ્વીપોમાં રહે છે. ક્યાં રહે છે એની ચર્ચા આપણે કરશું થોડીક વારમાં. રાક્ષસો રત્નપ્રભા પૃથ્વીના પંખ ભાગમાં રહે છે અને રાક્ષસ સિવાયના બીજા સાત વેંદર દેવો ખર ભાગમાં રહે છે. આપણે જોયું ને પહેલી પૃથ્વીના ત્રણ ભેદ છે, ખર ભાગ, પંખ ભાગ, અબહુલ ભાગ. તો એ આઠ માંથી એક રાક્ષસ દેવને છોડીને બીજા સાતે ઉપર ખર ભાગમાં જ રહે છે. એમાં જ ભવનવાસી દેવો બી રહે છે અને એમાં જ વ્યંતર દેવો બી રહે છે, ખ્યાલ આવે? અને પંખ ભાગમાં એ રાક્ષસ જાતિના જીવો રહે છે, એમના રહેવાના સ્થાન છે. હવે જો આગળ વાંચીએ, જુદી જુદી દિશાઓમાં જુદી જુદી દિશાંતરમાં આ દેવોનો નિવાસ છે, તેથી તેને વ્યંતર કહેવામાં આવે છે. એ આ વ્યંતર દેવો ખરેખર આપણા મનુષ્ય લોકમાં પણ રહે છે, નીચે અધોલોકમાં પણ રહે છે અને આકાશમાં જ્યોતિષી દેવો છે ત્યાં પણ રહે છે. એ જ્યોતિષી દેવોના વિમાનમાં નહીં પણ ક્યાં ક્યાં રહે છે એની ચર્ચા આપણે થોડી વારમાં કરશું. એટલે વ્યંતર નામ ત્યાંથી પડ્યું, કેમ કે બધી દિશાઓમાં એ જીવો રહે છે, બરાબર? એટલે એનું નામ વ્યંતર પડ્યું. ઉપર કહી તે આઠ સંજ્ઞાઓ જુદા જુદા નામકર્મના ઉદયથી છે. જો જેવી રીતના જે જીવને દેવગતિ નામકર્મનો ઉદય છે એને દેવ કહેવાય, ખ્યાલ આવે? જેને મનુષ્ય ગતિ નામ કર્મનો ઉદય છે એને મનુષ્ય કહેવાય છે. બાકી જીવ તો જીવ છે, જીવમાં કોઈ ફરક નથી, બધા જીવ સમાન છે, ચારે ગતિના જીવો સમાન છે. પણ એવું હોવા છતાં જ્યારે કોઈ પર્ટિક્યુલર જીવનો તિર્યંશ આયુનો ઉદય છે, જો આયુનું ફંક્શન શું બોલો, કોઈને ખ્યાલ છે આયુનું ફંક્શન શું? આયુ કર્મનું કાર્ય શું? આયુ કર્મનું કામ ખાલી એટલું છે કે એટલા કાળ સુધી એ જીવ એ પર્યાયમાં એ શરીરમાં બંધાયેલો રહે છે, એ ખાલી બંધારણરૂપ કાર્ય એનું છે. પણ એ શરીરરૂપ જે એનું નામ પડે છે, એ ભવરૂપ જે એનું નામ પડે છે, એ નામ કર્મનું ઉદય છે, ખ્યાલ આવે? જેવી રીતના કોઈ કૂતરા છે તો કૂતરું એક પ્રકારનું તિર્યંશ છે, તો એને તિર્યંશ નામ કર્મના ઉદયથી એ જીવ તિર્યંશ છે, બરાબર? પણ હવે તિર્યંશમાં પણ ઘણા બધા પ્રકારના તિર્યંશ છે, ગાય, ભેંસ, કૂતરા, બિલાડી આદિ બધા. તો એમાં એને કૂતરું નામ કર્મનો ઉદય છે, ઇટ ઇઝ અ સબ કર્મ, ખ્યાલ આવ્યો કે? જો નામ કર્મના આપણે ત્રાણું ભેદ જોયા, એ તો જો આઠ કર્મની મૂળ પ્રકૃતિ, પછી ઉત્તર પ્રકૃતિ 148, એના પણ સબ ભેદ કરવા જઈએ તો અસંખ્યાત પ્રકારના કર્મ જુદા જુદા છે. તો જેવી રીતના એ કૂતરું જે છે, એ કૂતરાનો જીવ, એ કૂતરાનું નામ કર્મના ઉદયને કારણે એ પ્રકારનો જીવ છે, ખ્યાલ આવે? એવી જ રીતે કોઈ જીવને દેવગતિ નામ કર્મનો ઉદય છે તો એ જીવ દેવ છે, એમાં પણ એને વ્યંતર નામ કર્મનો ઉદય છે તો એ જીવ વ્યંતર છે, ખ્યાલ આવે? એ સબ કેટેગરી ઓફ કર્મ. વ્યંતરમાં પણ સબ કેટેગરી, કે કોઈ જીવને રાક્ષસ નામ કર્મનો ઉદય છે તો એ જીવ રાક્ષસ જાતિનો વ્યંતર દેવ કહેવાય. રાક્ષસ, વ્યંતર, દેવ, ખ્યાલ આવે? એ ત્રણેય કેટેગરીનો એને એક સાથે ઉદય છે, એને એનો ઉદય છે. તો આઠ પ્રકારના જે દેવ કીધા, તો એને જેવી રીતના કિન્નર દેવ છે, એને કિન્નર નામ કર્મના ઉદયથી એ જીવ કિન્નર કહેવાય છે. બાકી તમે કિન્નર અને કિન પુરુષ જુઓ તો એમાં કઈ ફરક દેખાય નહીં. જેવી રીતના સમજો, આપણે મનુષ્યમાં કોઈ ક્ષત્રિય છે, કોઈ વૈશ્ય છે, કોઈ બ્રાહ્મણ છે, કોઈ શુદ્ર છે, તો આ શું છે? એક પ્રકારની મનુષ્યની જાતિ છે. મનુષ્યને મનુષ્ય ઉભા રાખો તો એમાં કઈ ફરક ન દેખાય બાજુમાં. પણ એક જે ક્ષુદ્ર જીવ છે એના પરિણામે એ જાતના જ થાય છે. કોઈ ક્ષત્રિય જીવ છે તેને જે પુરુષાર્થ જે એનું વીર જે વીર રસ હોય છે એને એ જાતના જ પરિણામ થાય છે. ચાલે એક વૈશ્ય હોય તો એના એ ધંધા પાણીના જ વિચારો ચાલે છે, કેમ કે એ જાતિનો જીવ છે અને એ પ્રકારના પરિણામ એના થાય છે. બસ એવી જ રીતે અહીંયા એક ભવનવાસી દેવ છે અને એક વ્યંતર દેવ છે, તો ભવનવાસી દેવને ભવનવાસી દેવરૂપ પરિણામ થાય છે, વ્યંતર દેવને વ્યંતર દેવરૂપ પરિણામ થાય. બાકી દેવ દેવ તરીકે દેવ સમાન છે, ખ્યાલ આવે કે દેવ દેવ ગતિના જીવો છે, દેવને વૈકરી શૈલી છે, દેવને મતિશુતવની જ્ઞાન છે, દેવને એને યોગ્ય છે, દેવોને યોગ્ય કોમનાલિટી છે બંને છે. પણ એમાં સ્પેસિફિક જોવા જઈએ તો વ્યંતરોની અમુક વધારે જુદી પ્રકારની એના શરીરની રચનાઓ આદિની લેશિયાઓ જુદી હોય છે, ભવનવાસી દેવની જુદી હોય છે, એને પરિણામ જુદા થાય છે, દેવોના પરિણામ થોડા જુદા થાય છે. એટલે ભવનવાસીના પરિણામ જુદા અને વ્યંતરના પરિણામ જુદા, આ ખ્યાલ આવે છે કે થોડું? તો જો એ ઉપર કહી એ આઠ સંજ્ઞાઓ જુદા જુદા નામ કર્મના ઉદયથી છે. એટલે કિન્નર નામ કર્મના ઉદયથી એ કિન્નર જાતિનો દેવ છે, કિમ પુરુષ નામ કર્મના ઉદયથી કિમ પુરુષ જાતિનો દેવ છે, આદિ આદિ બધામાં લગાવો. તે સંજ્ઞાઓનો કેટલો વ્યુત્પત્તિ મુજબ અર્થ કરે છે, એટલે અમુક જીવો એને મિસઅન્ડરસ્ટેન્ડ કરીને એ વર્ડનો લિટરલ મિનિંગ લગાવે છે. એટલે જે મનુષ્ય ગતિમાં આપણે જે વર્ડનો મિનિંગ લગાવીએ તેમ, જેવી રીતના કિન્નર કોને કહેવાય છે ખબર છે? કિન્નર કોને કહેવાય? હા, જે જે પાવૈયાઓ હોય નીચડા હોય એને કિન્નર કહેવાય આપણી ભાષા. તો આપણે શું સમજ, એટલે અમુક લોકો શું સમજી લે કે આ લોકો પણ એવા કિન્નર હશે, ખ્યાલ આવે કે? જેવી રીતના આપણે કે રાક્ષસ કોને કહેવાય આપણે મનુષ્યોની ભાષા, કે કોઈ વ્યક્તિ હોય જે ખૂબ ખરાબ પરિણામ વાળું હોય, દુષ્ટ હોય, જેને મોટું શરીર હોય, જે નાશ કરવાનો એને એક ભાવ હોય એને રાક્ષસ કહેવાય. તો એવો જ ભાવ એ દેવોમાં લગાવી લેવામાં આવે છે કે આ રાક્ષસ જાતિના દેવો પણ આવા જ હશે, પણ એમ માનવું આ એકદમ ખોટી માન્યતા છે. ખ્યાલ આવે? જો એ અહીંયા કહે છે નપુંસક જીવો છે, દેવો જેટલા પણ છે એ કાં તો પુરુષ છે કાં સ્ત્રી છે, ત્યાં કોઈ નપુંસક જીવ જીવ છે જ નહીં. અને દેવોના રહેવાના સ્થાન બી જુદા છે, આ પહેલા બે ભાગમાં રહે છે, ત્રીજા ભાગમાં રહે છે, આખી વસ્તુ જ જુદી છે. બરાબર? તે સંજ્ઞાઓનો કેટલો વ્યુત્પત્તિ મુજબ અર્થ કરે છે તે પણ વિપરીત અર્થ છે, અર્થાત એમ કહેવું તે દેવોનો અવર્ણવાદ છે. દેવો જે પ્રકારના છે એને એમ ન માનીને આવા વિપરીતપણે માનવું એ એમનો અવર્ણવાદ છે. એટલે અમુક રાક્ષસ જાતિના દેવ છે તો લોકો એક કલ્પના કરે કે ભાઈ તો કંઈક માંસ ખાતા હશે, બધા મનુષ્યને મારી નાખતા હશે, માંસ ખાતા હશે. અરે એવું નથી, આ બધા દેવો તો વૈકરી શરીરધારી છે, એમને તો કૌલા હાર જ નથી, એને તો અંદર કંઠમાંથી અમૃત ઝરે છે, ખ્યાલ આવે? એને કોઈ ઓરલ આહાર છે જ નહીં. અમુક એમ કે ને કે વ્યંતર જીવો મનુષ્યના શરીરમાં આવીને પછી એક પ્રકારની ઈચ્છાઓ કરે છે કે મને કોઈ સ્ત્રી આપો, મને કોઈ દારૂ આપો, મને કોઈ માંસ આપો, એવું બિલકુલ ખોટી વાત છે, ખ્યાલ આવે છે કે? અરે જે દેવ સ્વયં અંદર અમૃતનો આહાર કરતો હોય એ બહારમાં માં સારી વસ્તુ ખાય. એ કેટલી મિથ્યા માન્યતા વધે ફેલાય છે એ આપણે સમજવું જોઈએ. અહીંયા અમુક જો આપણે વર્ણન આવશે જે વાંચું છું, જો અર્થાત એમ કહેવું તે દેવોનો અવર્ણવાદ છે અને તે મિથ્યા પાપના બંધનું કારણ છે. પવિત્ર વૈકરી શરીરના ધારક દેવો, પવિત્ર કીધું જો વૈકરી શરીર, કેમ પવિત્ર કીધું? કેમ કે એમાં કોઈ નિહારાદી નથી, એમાં કોઈ પરસેવો નથી. જે આપણને જેટલી અશુદ્ધિઓ દેખાય છે આપણા શરીરમાં, કે આપણને આ શેડા આદિ નીકળે છે, આંખોમાંથી પાણી નીકળે છે, કાનમાંથી મેલ નીકળે છે, શરીર આ સ્કિનમાંથી પરસેવો નીકળે છે, મલમૂત્ર નીકળે છે, દેવોના કશું જ નથી. એમનું શરીર એ એકદમ એમ કહે ને કે એક રીતે વૈકરીક શરીર એ પ્યોર શરીર છે. એમને કોઈ પરસેવો આદિ ન થાય, એમને કોઈ મલમૂત્ર આદિ ન હોય, એમને કોઈ પાણી આદિ પીવાની જરૂરત ન પડે, કોઈ આહાર બી નથી, કોઈ નિહાર બી નથી. એ જાણવું વૈકરીક શરીર છે. એટલે વૈકરીક શરીર કેવું છે કે પવિત્ર શરીર છે, ખ્યાલ આવે ને? એ બહારની અપેક્ષાએ પવિત્ર છે. જીવોના પરિણામની કઈ જાતના છે એની ચર્ચા આપણે થોડી વારમાં કરશું. ખ્યાલ આવ્યો? તો જો વૈકરિક પવિત્ર વૈકરિક શરીરના ધારક દેવો કદી પણ મનુષ્યના અશુચિમય અવતારિક શરીર સાથે કામ સેવન કરતા જ નથી. એમનું શરીર આટલું શુદ્ધ હોય આવું કામ કરે? એને આવો ભાવ જ ન થાય. ખ્યાલ આવે? દેવોને માંસ ભક્ષણ કદી હોતું જ નથી. દેવોને કંઠના અમૃતનો આહાર હોય છે પણ કૌલા આહાર હોતો નથી. આ ઘણું ક્લિયર થઈ ગયું. વ્યંતર દેવોના, હા જો અમુક વ્યંતર દેવો હોય છે, જો આપણે તમે કદાચ સાંભળ્યું હશે કે અમુક જગ્યાએ એમ કે માતાજી મારા શરીરમાં આવી ગયા, અથવા કોઈ ભૈરવ નાથ આવી ગયા, આમ આવ્યા ને તેમ આવ્યા, એમ કરીને અમુક કંઈક ડાન્સ કરવા માટે, અમુક કંઈક તમારું ભવિષ્ય કહી દે, અને આવી બધી ક્રિયાઓ આપણને સ્પેશિયલી ગામડાઓમાં જોવામાં આવે છે. ખ્યાલ આવે? હવે જો એમાં એક તો છે ને, આપણા જીવો અત્યારના બધા રાગી દ્વેષી જીવો છે, તો ઘણા જીવો તો આમાંથી ઢોંગી હોય છે. ખરેખર કોઈ દેવમેવ આવતા નથી એમના શરીરમાં, પણ એ બધી ક્રિયાઓ આદિ કરીને એક પોતાનું પ્રભુત્વ કે માન સ્થાપિત કરવા માંગે છે. ગુરુદેવ પણ એમના પ્રવચનમાં ઘણી વાર કહેતા હોય, તમે સાંભળ્યું હશે કે આપણે જૈનોમાં પણ અમુક વ્યક્તિ હોય જે પ્રતિમાઓને ધારણ કરી, જે મૂળ દિગંબર આદિમાં હોય, તો હવે આઠમી પ્રતિમા સુધી હોય ને, તો આઠમી જે પંચમ ગુણસ્થાનવર્તી જીવ હોય ને, 11 પ્રતિમાઓ હોય, તો આઠમી પ્રતિમા સુધી જીવ છે એ તો હજી આપણા જેવો ગૃહસ્થ જ દેખાય. ધંધા પાણીમાં બી જોડાયેલો છે, બધું નોર્મલ કાર્ય કરે છે, પણ એમને અંદરથી એટલો વૈરાગ્ય છે કે વૈરાગ્યના બળમાં એ બધા વ્રતો લઈને પોતાના જીવનને સીમિત કરે છે. જે રિયલ પ્રતિમા ધારી હોય તે, હવે જે જીવને ખાલી માન દશાએ પોષવો છે, તો આવા પ્રતિમા ધારણ કરી લઈએ કે જો અમે આટલા પ્રતિમા ધારી છે, એટલે લોકો આવકારે, લોકો એમને થોડું ઊંચું માન આદિ આપે, એમને પણ પછી થોડોક એવો ભાવ રહી જાય કે અરે આના કરતા તો 11 પ્રતિમા ધારી લીધી હોય તો શું એક વ્રતી જેવું જીવન બહાર દેખાય તો ખરું? આઠમી પ્રતિમા સુધી તો આમ જાણે ગ્રસ્ત જેવું જીવન દેખાય છે. ખ્યાલ આવે છે? એટલે જો આપણે દિગંબરોમાં પણ આ જાતના લોકોને મિથ્યા અહંકારના ભાવને કારણે આવા બધા ઢોંગ હોય છે, તો અન્ય મતોમાં ના હોય એમાં શું, એટલે અન્ય મતોમાં હોય એમાં શું નવીનતા? ખ્યાલ આવે? એટલે લોકો આવા મિથ્યા ઢોંગ કરીને માન કશાય પ્રાપ્ત કરવા માંગે છે. નાનકડું ગામ હોય 10-50 હજાર લોકોનું, એમાં કોઈ એક જણે સ્થાપી દીધું કે ભાઈ મારામાં આ પર્ટિક્યુલર દિવસે આ પર્ટિક્યુલર વાગે મારામાં માતાજી આવે, બધા આખું ગામ એને પૂજવા માટે. એને કરવાનું શું? ખાલી ત્યાં જઈને થોડું ધૂણવાનું, થોડા ગાંડા વેળા કરવાનું, અને આખું વર્ષ એને શાંતિ કમાય એટલે લોકો એને આમ આમ રાખે. ખ્યાલ આવે? તો આવા ઘણા બધા ગામ ચાલે છે. હા, એક પ્રકારે એને કમાયા વગર એને એક જગ્યાએ બેસીને બધા વિષય કરતા એના સહયોગ મળી જાય. કે અમુક જગ્યાએ શું થાય કે લોકોને બીમારીને કારણે કોઈક પ્રકારની એવી વાત પેટ આદિની વ્યવસ્થા હોય, અને એમાં પણ એને આવી વિચિત્ર વ્યવસ્થાઓ બને છે, તો એને લોકો કંઈક બીજું સમજીને એને હવે કોઈ કામ એમ કહે, બેસુદ કોઈ નાના છોકરા વાદી હોય એને આવી રીતના વાત આદિનો પ્રોબ્લેમ હોય, ફીટ આવતી હોય ઘણાને, ફીટ આવે તો ધોણે કે નહીં, તો એને ફીટ ન સમજીને ગામડાના લોકોને એવું નોલેજ ન હોય ફીટ શું છે ખબર નથી, અને વ્યક્તિ ધૂણે છે તો એને શું સમજી લીધું? ક્યારે માતાજી આવ્યા, માતાજી ચાલે, કોઈ પ્રકારના દેવ એનામાં પ્રવેશ કરી ગયા, કોઈ દેવ દેવ આવતું નથી. અચ્છા, અમુક વ્યંતર દેવો આવા કુતુહલ વાળા હોય છે, અને એને સ્પેશિયલી સમજો આ ગામનો કોઈ વ્યક્તિ છે અને અહીંયાથી જ મૃત્યુ પામીને એ દેવ થયા, અને જૂના હજી એને એ પ્રકારના રાગના તંતુઓ હજી બંધાયેલા, એટલે ત્યાં અવધિજ્ઞાન છે, અવધિજ્ઞાનથી જાણી લીધું કે પહેલા હું અહીંયા હતો, આ મારું પરિવાર છે, આ મારું ઘર છે, તો હવે એવા રાગના તંતુઓ છે તો ઘરમાં આવીને રહે છે, જે ઘરમાં પહેલા રહેતા હતા પાછા એમાં જ આવીને રહે છે. હવે આપણે મનુષ્ય લોકોને શું થાય, અહીંયા ભૂત આવી ગયું. ખ્યાલ આવે? હવે વ્યંતર દેવ છે, ભૂત પ્રકારના જ છે, એના જ જૂના ઘરમાં આવીને રહે છે, એને કોઈને કઈ નુકસાન કરવાનો કોઈ જ ભાવ નથી. ખ્યાલ આવે? હવે જેવી રીતના એ ગ્રંથનું બીજું જે એનું ભવન આદિ હશે જ્યાં એને એકચ્યુઅલ આ ગુફાઓમાં રહેવાનું સ્થાન છે એની બદલે એને આ જગ્યાએ રાગ છે તો અહીં આવીને રહે છે. તો આવી વ્યવસ્થાઓ પણ બને છે. પણ એ જીવોને એક વિષય કશાયના રાગ મોહના ભાવ સિવાય એને ત્યાંથી બીજો કોઈ લાભ નુકસાન આદિનો ભાવ હોતો નથી. એક બસ મસ્તી મજાક કરવાની એને એક પ્રકારની એની પ્રવૃત્તિ છે. ખ્યાલ આવે ને? ખ્યાલ આવે ને? એના સિવાય જો આપણે આના સિવાય બીજી કોઈ પણ મિથ્યા માન્યતાઓ માની લીધી હોય તો એ બધું મિથ્યા થયું છે. ખ્યાલ આવે? ચલો પાછળ ચોથો પોઈન્ટ. વ્યંતર દેવોના સ્થાનમાં જૈન પ્રતિમા સહિત 8 પ્રકારના ચૈત્ય વૃક્ષ હોય છે. આપણે જેવી રીતના ભવનવાસી દેવોને જોયું હતું એવી રીતના અહીંયા વ્યંતરોમાં પણ 8 પ્રકારના ચૈત્ય વૃક્ષ છે. એની શું વ્યવસ્થા છે એ થોડીક વારમાં જોશું. એમની વ્યવસ્થા સ્લાઇટલી ડિફરન્ટ છે ભવનવાસી કરતાં, એ જોશું. વ્યંતર દેવોનો આવાસ દ્વીપ, પર્વત, સમુદ્ર, દેશ, ગામ, નગર, ત્રિક, ચૌટા, ઘર, રસ્તો, ગલી, પાણીના ઘાટ, બાગ, વન, દેવકુળ વગેરે અસંખ્યાત સ્થળોમાં હોય છે. હવે જો વ્યંતર દેવોના જે ભવનોની રચના છે એ થોડું વિશેષ અહીંયાથી હું વાંચું છું. જો આ વ્યંતર દેવોના જે 8 પ્રકારના ચૈત્ય વૃક્ષ છે એનું નામ મળ્યું મને, અશોક, ચંપા, નાગ, કેસર, તુંબડી, વડ, કંઠતરુ, તુલસી અને કદંબ. આ 8 પ્રકારના ચૈત્ય વૃક્ષ વ્યંતર દેવોના ભવનોમાં હોય છે. સિમિલરલી ભવનવાસીના પણ થોડા જુદા છે પણ એ નામ મને હમણાં મળ્યા નથી. લખેલા છે ત્યાં કે તમે વાંચજો. જો આપણે વ્યંતરોના ભવનોની ચર્ચા કરીએ છીએ, વ્યંતર દેવોના 3 પ્રકારના રહેવાના સ્થાન હોય છે. જો સાંભળજો ધ્યાનથી, 3 પ્રકારના રહેવાના સ્થાન છે. પહેલું સ્થાન ચિત્રા પૃથ્વીની નીચે, જે મધ્ય ભાગમાં મધ્યમાં સ્થિત તેમના ભવન છે. જે આપણે પહેલા વાત કરી કે પૃથ્વીના નીચે જે ખર ભાગ અને પંપ ભાગ છે એની અંદર એમના ભવનો છે જેની અંદર વ્યંતર દેવો રહે છે, આને ભવન કહેવાય છે. બીજું દ્વીપ સમુદ્રોમાં સ્થિત નગર રૂપ ભવનપુર છે. આજે અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે. જેવી રીતના આપણે અહીંયા જંબુદ્વીપમાં રહીએ છીએ તો જંબુદ્વીપમાં આપણે ભરત ક્ષેત્રમાં આપણી અયોધ્યા નગરી છે. અયોધ્યા નગરીની અંદર આપણે મુંબઈ શહેરમાં આપણા સમજો પારલા ગામમાં આપણે અહીંયા આપણું આખું નગર વસેલું છે. આપણું મંદિર છે, આપણું ઘર છે, આપણું સોસાયટી છે. એવી જ રીતે વ્યંતરોના આ અસંખ્યાત દ્વીપ સમુદ્રમાં આખા ને આખા નગરો છે, એમની સિટીઝ છે. સિટીની અંદર એ અસંખ્યાત વ્યંતર દેવો ત્યાં રહે છે. જેવી રીતના આપણું સોસાયટલ સ્ટ્રક્ચર છે એવું એમનું ત્યાં સોસાયટલ સ્ટ્રક્ચર છે. ખ્યાલ આવ્યો ને? એની ચર્ચા કરશું. ત્રીજું દ્રહ, દ્રહ એટલે તળાવ, પર્વત, વૃક્ષ આદિ એમના સ્થિત આવાસ છે. એટલે અમુક વ્યંતર દેવો વૃક્ષની ઉપર એમના ઘર છે અથવા પર્વતની ઉપર એમના ઘર છે. તમે સાંભળ્યું છે નંદીશ્વર દ્વીપમાં જે એક દિશામાં 13 પર્વત છે, એક અંજનગીરી, 4 દધીગીરી અને 8 રતિકર પર્વત. દરેક પર્વત ઉપર એક એક અકૃત્રિમ જિનાલય છે. એ એક અકૃત્રિમ જિનાલય સિવાય ત્યાં બીજા વ્યંતર દેવોના ભવનો છે જેની અંદર વ્યંતર દેવો કાયમી રહે છે. અથવા આપણે એ પણ જોયું હતું પહેલા જ કે જંબુદ્વીપમાં જે 6 પર્વતો છે, કુલાચલ પર્વત, એની ઉપર એક એક તળાવ છે. એ તળાવની ઉપર એક કમળ છે કચ્છમાં, એની ઉપર દેવીઓના ભવનો છે. આ દેવીઓ વ્યંતર દેવીઓ છે. ખ્યાલ આવ્યો નહીં બધા? તો એમના એ પ્રકારના ભવનો છે જેને આવાસ કહેવાય છે. તો જો આપણે 3 પ્રકારના વ્યંતર દેવોને રહેવાના સ્થાન જોયા, એક છે કે ભૂમિની વચ્ચે એમના ભવન છે જેને ભવન કહેવાય છે. બીજું અસંખ્યાત દ્વીપ સમુદ્રમાં એમની નગરીઓ છે જેને ભવનપુર કહેવાય છે, ભવન, ભવનપુર. અને ત્રીજું આવી રીતના વૃક્ષ, પર્વત, તળાવ આદિ ઉપર એમના રહેવાના સ્થાન હોય એને આવાસ કહેવાય છે. ક્લિયર? ભવન, ભવનપુર, આવાસ. હવે જો આગળ આ વ્યંતર દેવોના ઉત્કૃષ્ટ ભવન, ભવનની સાઈઝ કેટલી છે? ઉત્કૃષ્ટ ભવન 12,000 યોજન ચોડા છે. આમ લેન્થમાં 12,000 યોજન. આપણે જે ભરત ક્ષેત્ર છે જંબુદ્વીપ 1,00,000 યોજનનો છે. સો યુ કેન ઇમેજિન 1/10 ઓફ જંબુદ્વીપ ઇઝ 1 ભવન. ખ્યાલ આવે? ભરત ક્ષેત્ર આખું એ આમ 529 યોજન નોર્થ વેસ્ટ નોર્થ સાઉથ છે.
ઈસ્ટ વેસ્ટ આમ આર્ક રૂટ છે ને, આપણે અહીંયા આજ ક્લાસમાં આપણે ડાયમેન્શન કાઢ્યા હતા, જૂના ક્લાસનો વિચાર વાંચ્યો, લગભગ 11,000 યોજન એનો આર્ક રૂપ લેન્થ થાય છે ઈસ્ટ વેસ્ટ. એ 11,000-12,000 યોજન નું એક ભવન છે, ખ્યાલ આવે? એટલે ભવન કહેતા એક ઘર નથી, આપણા જેવું ઘર જેવું ઘર, ભવન એટલે જાણે આખું દ્વીપ જેટલું મોટું એક રહેવાનું સ્થાન છે. 12,000 યોજન ચોડા, પૃથ્વી સે છત પર્યંત 300 યોજન ઊંચા એ ભવન. આ ભવન એટલે કયા? કે જે પૃથ્વીની વચ્ચોવચ્ચે, એને ભવન કહેવાય, ખ્યાલ આવે? એટલે 12,000 યોજન આમ 300 યોજન ઊંચા. ઇસકે મધ્યમે સ્થિત 100 યોજન ઊંચે કૂટ પર એક જૈન મંદિર હૈ. એ ભવનની અંદર એક પર્વત છે, એ પર્વત બી 100 યોજન ઊંચો છે, એની ઉપર એક અકૃત્રિમ જિનાલય સ્થિત છે. જેવી રીતના આપણે જોયું હતું કે ભવનવાસી દેવોમાં 7 કરોડ અને 72 લાખ ભવન છે. આવી જ રીતે વ્યંતરોના ભવન એટલે રહેવાના સ્થાન કેટલા? કેમ કે દરેક ભવનની અંદર એક જિનાલય છે, બરાબર? તો ભવનવાસી દેવોના 7 કરોડ 72 લાખ અકૃત્રિમ જિનાલયો છે. વ્યંતરોના અકૃત્રિમ જિનાલયો કેટલા? અસંખ્યાત અકૃત્રિમ ચૈત્યાલય છે, એની કોઈ સંખ્યા માપી શકાતી નથી, એટલા બધા છે. ખ્યાલ આવે છે કે? એટલે આપણે જે અકૃત્રિમ જિનાલયની સંખ્યાની પૂજન લઈએ છીએ તેમાં ફક્ત ભવનવાસી, વૈમાનિક અને મધ્યલોકના જ લઈએ છીએ. વ્યંતર અને જ્યોતિષીના બેમાં અસંખ્યાત છે, એટલે ગણી શકાતા નથી. ખ્યાલ આવે? જો આગળ વધીએ. હા, ઈસકા જગન્ય ભવન 25 યોજન ચોડા, 30 કોચ ઊંચા આદિ છે. એ આવાસ જે છે એની ગયું આગળ. જો વ્યંતરદેવ કી નગરી, હવે જે બધા ભવનપુર છે એની વાત કરવામાં આવે છે, જે એમના અસંખ્યાત દ્વીપ સમુદ્રોમાં ભવનવાસી દેવોના નગરો વસેલા છે એને ભવનપુર કહેવાય છે. હવે એ નગરો કેવા છે તો જો એનું ખૂબ ડિટેલમાં સુંદર વર્ણન અહીંયા આપેલું છે. વ્યંતરદેવની નગરી ભવનપુર છે એ ઉત્કૃષ્ટ રૂપથી 1,00,000 યોજન ચોડી છે. આપણો આખો જંબુદ્વીપ 1,00,000 યોજન છે, એટલું એ ભવન, એ વ્યંતરદેવોનું એક ભવનપુરની નગરી છે. ખ્યાલ આવે? જગન્ય છે 1 યોજન હૈ, ઉત્કૃષ્ટ રૂપે 1,00,000 યોજન, અને આવાસ ગોળાકાર છે 12 યોજન આદિ છે. આ પ્રત્યેક નગરી જેની વાત આપણે કરી ભવનપુર, એ પ્રત્યેક નગરી એની 4 દિશાઓમાં બીજી 4 નગરીઓ છે, એટલે એક સાથે 5 નગરી છે, એક સેન્ટરમાં અને 4 આજુબાજુ. પ્રત્યેક નગરી 4 દિશાઓમાં, નગરી કે બહાર 2,000 યોજન આગે જાકર 1,00,000 યોજન લંબે, એ નગરીઓની બહાર બધે વનની આખી વ્યવસ્થા છે. આપણે જે જોવા જઈએ ને કે નંદનવનમાં એ દેવ વન ક્રીડા કરવા ગયા, એટલે નંદનવન એટલે દરેક ટાઈમે મેરુ પર્વત પણ નથી આવતો, એ ત્યાં પોતપોતાની નગરીઓમાં પણ વન ક્રીડાઓ કરે છે. એ તો કેટલા અસંખ્યાત દેવો છે, બધા વન ક્રીડા નંદનવનમાં કરવા આવે તો ત્યાં કેટલી બધી ગળી થઈ જાય. એટલે એવું નથી, દરેક જણ પોતપોતાની નગરીઓમાં આવી વન ક્રીડા કરે છે. હવે જો પ્રત્યેક ઇન્દ્રકી, જે આપણે જોયું વ્યંતરોના 8 પ્રકારના ભેદ છે, હવે 8 પ્રકારના ભેદોમાં 2 ઇન્દ્ર છે અને 2 પ્રતિ ઇન્દ્ર છે. ખ્યાલ આવે? આપણે પહેલા જોયું હતું વ્યંતરોના 32 ઇન્દ્ર છે, તો કિન્નરના 2 ઇન્દ્ર અને 2 પ્રતિ ઇન્દ્ર. પ્રત્યેક ઇન્દ્રકી જંબુદ્વીપ કે સમાન 1,00,000 યોજન ચોડી, ગોલાકાર 5-5 નગરી હૈ, જેની આપણે હમણાં વાત કરી. 4 દિશા સંબંધી 4 और मध्य में 1. इस प्रकार ये 5 नगरी चित्रा पृथ्वी के ऊपर सम भूमि में है. ख्याल आवे? जेवी रीतना आपणे जंबुद्वीप की आखी रचना छे अहींया, एवी रीतना असंख्यात द्वीप समुद्र में बाहर जाइए तो एक एक द्वीप समुद्र पछी असंख्यात असंख्यात योजन ना थी जाए, तो एमां जे योजनोना द्वीप छे एनी वच्चे त्यां आवी इंद्रोनी नगरीओ छे. हवे जो जेवी रीतना વ્યંતરના 8 ભેદ જોયા, કિન્નરને જોઈએ તો કિન્નરના 2 ઇન્દ્ર છે, તો 1 ઇન્દ્ર સાઉથમાં છે, 1 ઇન્દ્ર નોર્થમાં છે. હવે એની એક જગ્યાએ એની ભૂમિ, એની એક નગરી હશે તો ઓલાની એક નગરી છે, એ નગરીમાં એના 10 પ્રકારના દેવો છે, દસ હાયરાર્કીમાં ઓલાના દસ પ્રકારના દેવો છે, ખ્યાલ આવ્યો કે નહીં? એના પ્રતિ ઇન્દ્ર છે, એના સામાનિક દેવો ને એના પારિષદ દેવો ને ત્રાયસ ત્રિંશ ને બધા છે, ખ્યાલ આવ્યો ને? એ બધા જ દરેક પ્રકારના વ્યંતરોની આવી આવી વ્યવસ્થા છે. એ લોકોની ભાષાનું કઈ વર્ણન આવ્યું નથી, ખબર નહીં કઈ ભાષામાં વાત કરતા છે. ફરીથી શું કહો છો? હા, એ લોકોની આપસની જે ભાષા હશે, જેવી રીતે આપણે ગુજરાતીમાં બોલીએ છીએ, તો આપણે જ અહીંયા મહારાષ્ટ્ર ને કન્નડ ને બધી અલગ અલગ ભાષાઓ પણ છે, એવી રીતના એ લોકોની કોઈ ભાષા હશે, એ લોકો એમાં કન્વર્સ કરતા હશે. હા, ફાઇટિંગ બી કરે ને, પણ જો ત્યાં જો એ ફાઇટિંગ એટલે શું, દેવોમાં યુદ્ધ થતું નથી. હવે ઘણી જગ્યાએ એમ પણ માનવામાં આવે છે કે દેવો ને રાક્ષસોમાં યુદ્ધ થયું, હિન્દુ હિન્દુમાં સ્પેશિયલી છે, ત્યાં દેવ એટલે વૈમાનિક દેવ અને રાક્ષસ એટલે કે વ્યંકર દેવ, બે પ્રકારના દેવ આપસમાં લડાઈ કરે, એનું કોઈ સેન્સ જ બનતું નથી. અને લડાઈ કરે તો સેના માટે કરે? કેમકે બધાની પોતપોતાની રહેવાની જગ્યા ફિક્સ છે, કોઈ એકબીજાની જગ્યા જીતી શકતું નથી કે આ ચલો અમારું વૈમાનિક દેવનું વિમાન હવે આજથી મારું થયું, એવું તો કઈ છે નહીં, ત્યાં કોઈ સત્તા પડાવવાની નથી. There is no change in hierarchy, there is no change in property. આપણે ત્યાં કાગળ પત્ર કરવા પડે કે આ મારું ઘર, ત્યાં એમને જન્મથી જે એમનું વિમાન છે, એમને કોઈ કોઈ ઓનરશીપ કે કઈ છે નહીં, ત્યાં કોર્ટ જ નથી, કેમ કે કોઈ પ્રકારના ઝઘડા નથી. ઈર્ષ્યાભાવ છે જો અહીંયા પણ આવે છે, વાંચ્યું મેં કે જે કિન્નરના બે ઇન્દ્ર છે, તો જે સાઉથમાં છે એને ઈશાન ઇન્દ્રથી, જે સૌધર્મ ઇન્દ્રથી એને ઈર્ષા છે, અને જે નોર્થમાં છે તો એને ઈશાન ઇન્દ્રથી ઈર્ષા છે. કેમ કે છેવટે તો વૈમાનિક દેવની એનો પુણ્યનો ઉદય, એની પ્રતિભા, એ આ બધા કરતા અધિક છે. પોતે અહીંયાનો ઇન્દ્ર છે, ખ્યાલ આવે ને? વ્યંતરોના એક પ્રકારનો ઇન્દ્ર છે, ચમર ઇન્દ્ર આદિ જે બધા, પણ તો એને ઓલા ઇન્દ્રથી ઈર્ષા છે. ઈર્ષા છે ને અભિમાન છે, મારામાં એના કરતા શું ઓછું છે, મારી પાસે આટલો વૈભવ, મારી પાસે આટલી રાણીઓ, મારી પાસે આટલું સૈન્ય આદિ, ખ્યાલ આવે? જો આ બધું આપણે જાણીને કે એમના નગરો કેવા છે, એનું એની આપણે અહીંયા બધા એના સૈન્યનું વર્ણન છે. દરેક દેવોની આજે કિન્નર કિમ પુરુષ આદિ બધાની પાંચ પાંચ મુખ્ય ઇન્દ્રાણીઓ છે, એના સિવાય બધાની ટોટલ દેવીઓ તમે જુઓ તો કોઈકની 32,000, કોઈકની 48,000, એટલી બધી દેવીઓ છે. જે ઓલો હાયરાર્કી છે ને, એમાં હાયરાર્કીમાં સૌથી નીચેનો દેવ કહેવાય ને એને કિલવિષક દેવ કહેવાય. કિલવિષક દેવની પણ 32 દેવીઓ છે. એટલે દેવીઓનું માપ કહીને એનો મતલબ શું છે કે એનો એટલો વૈભવ છે. ત્યાં સેવક દેવોનો પણ આટલો વૈભવ છે, ખ્યાલ આવે? પણ તો પણ એને પોતાના વૈભવમાં સમતાભાવ નથી, અને એને બીજાના વૈભવ જોઈને ત્યાં ઈર્ષ્યાભાવ થાય છે. અને ઈર્ષ્યાભાવમાં અને ઈર્ષ્યાભાવમાં એ જીવ આમ બધી જ રીતે, જો શારીરિક સુખ કેટલું છે કે એના શરીરને પવિત્ર કીધું, સંયોગો કેટલા છે, એને કોઈ પ્રકારના સંયોગોની ક્યારેય કંઈ કમી આવે નહીં. બહારનું વાતાવરણ જો કેવું મંદ સુગંધિત વાતાવરણ, હવા આદિ નો, ઠંડી ગરમી, કોઈ રાત નથી, ત્યાં હંમેશા પ્રકાશ આદિ છે, એ ત્યાં એ દેવોને કોઈ પ્રકારની કમી નથી સંયોગો. પણ તો પણ પરિણામમાં હંમેશા એ જીવો ઓલવેઝ ઈર્ષા કશાય એ પ્રકારના ભાવોમાં રહ્યા જ કરે છે, અને નિરંતર દુઃખી થાય છે. એટલે ખરી રીતે જોવા જાઓ તો ચારેય ગતિઓમાં કોઈ ગતિ એવી નથી જ્યાં જીવને સુખની પ્રાપ્તિ થાય છે. દરેક જગ્યાએ જીવ દુઃખી જ દુઃખી છે. એ દેવોના રહેવાના સ્થાન સંયોગ આદિ ભલે વધારે આપણને અટ્રેક્ટિવ દેખાય છે, પણ એ જીવોના પરિણામ એટલા દૂષિત છે કે એ જીવ ત્યાં રહીને પણ દુઃખી જ થાય છે, અને આગળ જઈને અધોગતિમાં જાય છે. આજે ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવ્યું ને, કોઈએ સાંભળ્યું હતું કે ભલે ને ભૂતળા થઈ જાય પણ ત્યાંથી તો તિર્યંજ જ થવા, એક વાક્યમાં એમણે બધું સાર કરી દીધો. અક્ષયભાઈ સાંભળ્યું હતું, ભલે ને ભૂતળા થાય એટલે કે ભલે ને વ્યંતર દેવ પણ થઈ જાય એમાં શું, પણ ત્યાંથી તો તિર્યંજમાં જ જવાના છે. જો આપણે અહીંયા મનુષ્યમાં પણ કોઈની આયુષ્ય 30-35 વર્ષનું છે તો કોઈનું 100 વર્ષનું છે. એવું નથી કે 100 વર્ષવાળા વધારે સુખી છે અને 30-35 વાળા ઓછા સુખી છે, એવું તો નથી. એવી જ રીતે ત્યાં દેવોમાં કોઈનું આયુષ્ય 10,000 વર્ષનું, કોઈનું 1,00,000 વર્ષનું, કોઈનું 1 પલ્લવનું, તો કોઈનું 2 સાગરનું, કોઈનું 33 સાગરનું. આયુષ્યને કારણે કોઈ સુખી દુઃખી નથી, સંયોગોને કારણે કોઈ સુખી દુઃખી નથી, પણ જીવોના પરિણામને કારણે જીવ સુખી દુઃખી થાય છે. અને એ એવા ઉત્કૃષ્ટ સંયોગોમાં જઈને પણ એ જીવોના પરિણામ માઠા જ રહે છે, કશાય ભાવ જ કરે છે, એટલે જીવ એ નિરંતર દુઃખી જ રહે છે. અને અહીંયા રહીને આપણે પણ જે મધ્યમ સંયોગો છે એમાં પણ મનુષ્ય જીવ મેજોરિટી રીતે કશાય ભાવ જ કરે છે, તો દુઃખી જ રહે છે. એનાથી જગન્ય સંયોગો તિર્યંચ અને નારદના છે એ લોકો પણ કશાય ભાવ કરીને દુઃખી જ રહે છે. એટલે ખરી રીતે તો સંયોગોથી જીવને સુખ દુઃખનું માપ જ નથી. સુખ દુઃખનું માપ શેનાથી છે? કે પોતાના કશાય ભાવો, કશાય ભાવને દૂર કરે અને શુદ્ધ ભાવ પ્રગટ કરે તો જીવ સંપૂર્ણ સુખી થાય છે. આ જ આપણા જીનાગમનો કે સંસારનો સાર છે. બાકી જો માહિતી તો ઘણી છે, હવે કેટલું કહેવા વિશે વાંચજો તમે. આ મૂળ શાસ્ત્ર જે છે આપણે વાંચીએ છીએ, જે આપણે રોજ વાંચીએ છીએ, મોક્ષ શાસ્ત્ર જેની ટીકા જે રામજી બાપુજીએ કરેલી તે છે. આ પણ મોક્ષ શાસ્ત્ર જ છે જેની ટીકા એ એક ચેતનદાસજી કરીને થઈ ગયા પંડિતજી, એમણે કરેલી છે. એની અને એનું જે ભાષાંતર છે હિન્દી ભાષાંતર એ બ્રહ્મચારી કલ્પનાબેને કરેલું છે. એ કલ્પનાબેન અત્યારના મંગલાયતન આદિમાં રહે છે, એટલે એમણે આની ભાષાંતર આદિ કરેલું છે. આ ખૂબ વિસ્તારમય ટીકા છે. આ એનું સેકન્ડ વોલ્યુમ છે. ફર્સ્ટ વોલ્યુમમાં 3 અધિકાર છે, આ સેકન્ડ વોલ્યુમમાં બાકીના અધિકારો છે, બાકીના બધા સેકન્ડમાં છે. એટલે એમાંથી એમાં ખૂબ ડિટેલમાં માહિતીઓ છે અને આ બધી માહિતી ત્રિલોકસાર ગ્રંથ તિલોય પંડિતિ એના આધારે છે. મૂળમાં તમે ત્રિલોકસાર આદિ વાંચો તો બધા દેવોનું બધું જ આપણું એમ કે કાચું ચીઠું બહાર આવી જાય, ખ્યાલ આવે છે કે નહીં? એટલે જો ફરીથી એક છેલ્લો પોઈન્ટ કહીને આપણે આજનો ક્લાસ પૂરો કરીએ છીએ. એ છેલ્લો પોઈન્ટ એ હતો કે આપણે દેવોના જે ચૈત્ય વૃક્ષોનું વર્ણન શું છે. આપણે જોયું કે વ્યંતર દેવોના 8 પ્રકારના ચૈત્ય વૃક્ષો છે. ભવનવાસીના પણ એ 8 પ્રકારના આપણે જોયા હતા, 10 પ્રકારના જોયા હતા, વ્યંતરોમાં 8 પ્રકારના છે. હવે 8 પ્રકારના ચૈત્ય વૃક્ષમાં ભવનવાસીને દરેક ચૈત્ય વૃક્ષની આગળ ચારેય દિશાઓમાં 5-5 અરિયત ભગવાનની પ્રતિમાઓ હતી. વ્યંતરમાં દરેક ચૈત્ય વૃક્ષની આગળ દરેક દિશામાં 4-4 અરિયત ભગવાનની પ્રતિમાઓ હોય છે. 16 થયા એક દિશામાં અને બાકીનું આગળનું સેમ છે કે એક માનસ્તંભ એની ઉપર 28 જીવ પ્રતિમાઓ, એટલે 16 × 28 કરી કાઢશો તમે, 400 થાય છે. તો એક જિનેન્દ્ર ભગવાનના સમીપમાં એક ચૈત્ય વૃક્ષની સમીપમાં એટલે 448 જીન પ્રતિમાઓ હોય છે. એવા વ્યંતરોના ભવનો અસંખ્યાત છે. એટલે ચૈત્ય વૃક્ષ સંબંધિત જે જીનેન્દ્ર ભગવાનની પ્રતિમાઓ પણ અસંખ્યાત છે, એને આપણે ભાવથી પરોક્ષ નમન કરીને અહીંયા પૂરું કરીએ છીએ. આગળ આપણે જ્યોતિષી દેવોનું વર્ણન છે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. ચાલો જીનો
હે જીનવાણી ભારતી તો જપો દિન રહે જો તેરી શરણા રહે સો પાવે સુખ છે જા વાણી કે જ્ઞાન તે સૂજે લો પાલો સો વાણી મસ્તકનું સદા દેતું.
બોલો શ્રી અંતર્મુખ મુદ્રાવન સર્વજીનેન્દ્ર ભગવાન દ્વાદશાંગી જીનવાણી માતનો હલતા ચાલતા સિદ્ધ સમાન સમર્થ મુનિ રાજોનો આપણા અનંત ઉપકારી શ્રી કહાનંદુ દેવનો પ્રશામૂર્તિ ભગવતી માતનો સત્ય સનાતન દિગંબર જય ધર્મ.